రామచంద్ర జీవనక అఘాయ్
భగవత్ కృపా స్వరూప్ પ્રાપ્ત થયેલી આ રામકથા ભગવાન શિવજી ભોળાનાથના શ્રી મુક્તિ સંપૂર્ણ રીતે સાંભળ્યા પછીથી મા પાર્વતીજી એક સરસ પોતાની અનુભૂતિ કહી રહ્યા છે કે માણસ જીવનભર સવાર સાંજ બે કરતા પણ વધારે સમય ખાયા કરે ખાયા કરે ખાયા કરે છતાંય આ જીવન એ ક્યારેય પરિપૂર્ણ તૃપ્ત થતું નથી અને રોજનું રોજ સવાર સાંજ ઓછામાં ઓછું બે સમય તો એને ખાવાનું જોઈએ જ. તો જો શારીરિક અને ભૌતિક જીવનની અંદર પણ આહારની આવશ્યકતા હોય અને એ ક્યારેય પણ રોજ પરિપૂર્ણ ધરાતો ન હોય તો ભગવાનની આગળ પાર્વતીજી કહી રહ્યા છે કે પ્રભુ આપે કથા પરિપૂર્ણ તો કરી પણ મન ધરાતું નથી, તૃપ્તિ થતી નથી ભગવાન નામમાં અને ભગવત કથામાં. અને જે કોઈ પણ વ્યક્તિ આ જગતમાં આ સૃષ્ટિમાં ભગવાન રામની કથાને સાંભળીને જો સંતોષનો અનુભવ કરે તો સમજી લેવાનું એને એ વિષયમાં એ કથામાં એ વસ્તુમાં એને રસ જ નથી. એમ સમજે કે બસ મેં કથા સાંભળી લીધી, બહુ શું સાંભળ્યું છે, એટલે સમજી લેવાનું એ માણસ સાવ નિરસ છે. કોઈ પણ બાબતમાં જવા દે, સાંભળી લીધું હવે શું એમાં સાંભળ્યું, મતલબ કે એની ઉપરામ વૃત્તિ કે એની અંદર એટલું બધું ઊંડાણ નથી. અને જો જેમ ભૂખની રૂચિ ને ઊંડાણ એટલું બધું હોય છે કે સવાર થાય ને ભાઈ ચાર નાસ્તો ચાલો જોઈશ, બપોરનો બારનો સમય થાય એટલે જમવાનું જોઈશ, આમ અંદરથી રૂચિ ઉત્પન્ન થાય સાહજિકતાથી, અજીરણ નહીં. અજીરણ થયું હોય તો ચાર દાડા સુધી તૈયાર સમય હોય, ખાવાનું તૈયાર, રસોઈ તૈયાર હોય, ભોજન છતાંય નથી ઈચ્છા થતી, શું કરું, શેજ પણ ઈચ્છા નથી. ઈચ્છા થાય, રુચિ હોય તો ખબર. તો ભગવદ્ કથાની અંદર પણ એક બે પાંચ દાડા કે પાંચ મહિના કે પાંચ સાત વર્ષ નહીં, જન્મોના જન્મ જન્માંતર ભગવાનના ની કથાના સદગુણ કે ભગવદ્ સ્મરણ કરવા માટે ઉભું થયેલું અજીરણ પાપ, એ પાપ જ માણસને ભગવદ ભજન સુધી કે ભગવદ કથામૃત સુધી પહોંચવાના છે. અજીરણ એટલે એને ભોજન સુંદર હોવા છતાં, રુચિકર હોવા છતાં, સ્વાદિષ્ટ હોવા છતાં એને પોતાને અજીરણ થયું છે, માટે એમાં રસ નથી. રસ વિશેષ જાના તિન નાહી, એમ ભગવદ્ કથામાં પણ જ્યાં રુચિ જ ન હોય, પેલી ભૂખ નથી લાગતી એમ ભૂખ જ ના લાગતી હોય તેને રુચિ ક્યાંથી આવવાની, અને જેને રુચિ હોય જ નહીં સહેજે રુચિ સાંભળ્યું હવે એમાં શું હશે. જેમ કોઈ માણસ એમ કહી દે કે આ નિંદા કુઠલી આખા ગામની વાતોમાં શું મહી પડ્યું છે, એમાં શા માટે સમય બગાડવો, ઓટલા ઘસવા, એના કરતા ભગવાનનું નામ ના દઈએ. ઘણા માણસોની આદત હોય ઘેર બેઠા દિલ્હીની વાતો કરે, જેને ત્યાં પહોંચી ગયા રૂચિપૂર્વક, એટલે પણ ત્યાં પહોંચવાનું નથી, ત્યાં કશું આપણું કામ નથી, છતાંય આ સમય બગાડી ઓટલા ઘસવાના. તો એમાં એને રૂચિ છે એટલે ત્યાં નથી જવાનું, છતાં અહીંયા ગાડી ધમાલ કરે. અને જેમાં રૂચિ જોઈએ એમાં અજીરણ થઈ ગયું છે. મેલને હવે લઈશું, જઈશું કથામાં ભરત ઘણી બધી, હવે શું જવું છે, હોય રહેછાનું મને અત્યારે ટાઢમાં વહેલા ઉઠીને મંદિરમાં જઈને, જેને વિશેષ આનંદ આવતો હોય ભગવત સ્મરણનો, ભજનનો, ધ્યાનનો, તો એને એમ થાય ચાલો ભલે ટાઢ છે શું થઈ ગયું, ઉઠીને જઈએ જ. રસ વિશેષ જાનાતીન, એને વિશેષ અંદર રુચિ ઉત્પન્ન થઈ, એમાંથી એને ખૂબ અનુભવ મળવા માંડ્યો ત્યારે સવારે વહેલો ઉઠીને આવે એમ. પાર્વતીજી કે છે કે જેને અરુચિ થઈ જાય, કે બસ સાંભળી લીધી ને એકવાર તો રામચરિત જે સુનત અઘાહી, બસ સંતોષ માની લે ને તો સમજી લેવાનું કે એને એ વિષયની અંદર કશી ગમ નથી, એમાં રસ નથી, એમાં રુચિ નથી. રસ વિશેષ જાનાતી, ક્યાં તો સમજણ નથી પડતી અને ક્યાં તો એને એમાં જરાય રુચિ નથી. પણ જેને જીવન મુક્તિનો આનંદ મળી ગયો છે, જીવવા છતાં શરીર હોવા છતાં એમાં સહેજ પણ અધ્યાસ નહીં, આસક્તિ નહીં, બસ શરીર રહેવા મળ્યું છે, જે દાડો ઘર પડી જશે તે દાડો નીકળી જઈશું, તો જીવન મુક્ત આ રીતે શરીર પ્રત્યે કઈ પણ એને મનની અંદર આસક્તિ નહીં. ઉપરામ જેમ કથામાં ઉપરામવૃત્તિ માટે કહ્યું પાર્વતીજીએ રસ વિશેષ જાના, એમ આ શરીરની અંદર રહેનારો જીવન મુક્ત આત્મા તો એમ જ માને કે આની અંદર આ શરીરમાં છે શું, અંદર ખોલીને જુઓ જોઈએ, નજર નાખો જોઈએ, જેટલા જેટલા દ્વાર શરીરની અંદર મૂક્યા છે એ બધામાંથી બહાર નીકળે છે શું, કચરો ને દુર્ગંધ. તો એ રીતની શરીરની પ્રત્યેની સાચી સમજણ પૂર્વક એના તરફથી ઉપરામતા, દેહાધ્યાસ સહેજ પણ નહીં, તો જીવન અને એ માણસ એ વિભૂતિ જીવતો છતાં આ શરીરમાં રહેવા છતાં શરીર પ્રત્યેની એની ઉપેક્ષા, એના એની અંદર આવનાર જે કઈ દુઃખ છે, જે કઈ રોગ છે, જે કઈ વિકૃતિઓ છે, એના તરફ લક્ષ જ નહીં, ભલે ને આવે છે જાય છે. આપણા ઘરની અંદર કોઈ માણસ અજાણ્યો બેસી જાય તો કેવા સતર્ક થઈએ છે, પણ ઘરની અંદર મચ્છર છે, માખો છે, કીડીઓ છે, એ બધા બેસી જાય તો એના પ્રત્યે કઈ આવે છે ને જાય છે, નીકળે છે, નીકળી ગયા તો શું, અંદર આવ્યા તો કાઢી ના મૂકવાના, પણ એને બહાર જતા રહ્યા તો એમ જીવન મુક્તને એના શરીરમાં રોગ આવ્યો તો શું, ગયો તો શું, એના પ્રત્યે મનની સહેજ પણ મનનો સહેજ પણ લગાવ નહીં. હા હા દુખે છે આમ એવા એક સિદ્ધ મહાપુરુષ મસ્ત રામ હતા, તે એમની જાંઘમાં કઈ સડો પેસેલો ફોલ્લો થઈ ગયો અને એમાં કીડા પડેલા, બેઠેલા એક વૃક્ષ નીચે અને એની સામે જોયા કર્યા, ખૂબ શાંતિથી જોયા કરે, એક કીડો એમાંથી નીચે પડી ગયો, તે હવે લઈને પાછો ઉપાડીને પાછો ત્યાં ત્યાં મૂકી, જીવન મુક્ત દેહાધ્યાસથી પર, શરીરમાં આવનારી કોઈ પણ પીડાની નોંધ મન લે નહીં, અને મનને જ બહુ અગત્ય નહીં આપવાનું, મનને વધારે પડતું જો આગળ રાખીએ અને અંગ્રેજીમાં કહેવાય ને એને વધારે પડતી જો રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે તો એ વધારે ને વધારે શક્તિવાળું થાય, વધારે જોર કરે, પણ એને સહેજે ગણનામાં લેવાનું જ નહીં, ગણતરીમાં જ ના લઈએ છો ને, તો એ જીવન અને શરીરની એને ઉન્મૂની અવસ્થા કઈ છે, મનને ઉખાડી નાખવું, મનને ત્યાં ત્યાં દાબી દેવાનું, એની કોઈ પણ વાત સાંભળવાની નહીં, તો જ જીવન મુક્ત થાય, તો જ ઉન્મુની કહેવાય. અને એ ઉન્મુની અવસ્થા એટલે મન છે જ નહીં, જેમ અત્યારે આપણો બધો વ્યવહાર કેવો છે, બાહ્ય વ્યવહાર, શરીરનો વ્યવહાર, મનનો વ્યવહાર, આત્મા છે જ નહીં. આત્માની શરીરમાં કોઈ આપણે નોંધ લઈએ છીએ, આપણી ચેતના શરીરમાં બેઠી છે, એના પ્રત્યે આપણી સહેજે જાગૃતિ છે ખરી ના, મનનું ધાર્યું બધું જ થાય, પણ એમ કે મારો આત્માનો અવાજ, આત્માના અવાજને બહાર જ નહીં નીકળવા દે, વ્યવહારમાં જોઈએ છે, અને વહીવટમાં જોઈએ છે. માણસને ખોટું કરવું હોય ને, આત્માના અવાજને બહાર જ ના નીકળવા, અંદર ને અંદર દાબી જ રાખે, બહાર નીકળવા જ ના. તો આ સ્થિતિ માણસની, કે એને આદત પડી કે એમાંથી મનને જ અવાજ બહાર નીકળ્યા કરે, મનનું જ ધાર્યું ચાલ્યા કરે. આત્મા સર્વસ્વ છે, એનાથી જ આ બધું ટકેલું છે. છતાંય નહીં, બસ એને નહીં પૂછવાનું. ઘરમાં ઘરડું માણસ હોય ને, આખો મકાનનો માલિક હોય, આખી એને સંપત્તિ ઉભી કરી હોય, બધા એની અંદર રહેતા હોય, વાપરતા હોય, છતાંય એની અવગણના. ઘરડો માણસ બહુ હોય, એનાથી જ બધું આ સર્જન થયું હોય, છતાંય મૂકી દેવાનું બેહો છાના મને ઉપેક્ષા. એમ જે ચેતના છે એને અવગણી દેવામાં આવે, અને જે જે હોય તે બધું જ મનનું જ ધાર્યું થયા કરે. મન જે કે પ્રમાણે, અને એને લીધે જ એ જીવન મુક્ત નથી બની શકતો, પણ દુઃખી થાય. મન ગમે ત્યાં લઈ જાય, મન તું અળગું ક્યાં અફડાય, ગમે ત્યાં ક્યાં રખડ્યા કરું છું, પણ એ જીવન મુક્તની અવસ્થા નથી પ્રાપ્ત કરી શકતો. જીવન મુક્તની અવસ્થા પ્રાપ્ત કરવા માટે મનને સંપૂર્ણ રીતે એક બાજુ હડસેલી મૂકી દેવું પડે. જેમ આત્માને એક બાજુ કાઢી નાખો છો ને, જિંદગીમાં આત્માનો કેટલી વાર વિચાર કર્યો, આટલું જીવન જીવ્યા એમ, બસ મનનું ધાર્યું. તો માણસ પોતે જ જેમ પોતાની ચેતનાને, પોતાના સ્વસ્વરૂપને એક બાજુ ધકેલી દઈને માત્ર મન અને વ્યવહારની અંદર રચ્યો પડ્યો છે, દુઃખી રહે છે. એમ મનને એક બાજુ ધકેલી દો, જા, તારું કશું જ માનવાનું નથી. એનું નામ છે જીવન મુક્ત અવસ્થા. શરીરને પણ કોઈ પણ એની રોગની ગણતરીમાં ન લેવાય, છે હવે જશે. સુખ આવ્યું છે તે જવા માટે આવ્યું છે, દુઃખ આવ્યું છે તે રહેવાનું તો નથી જ. દુઃખ આવ્યું છે તે રહેવાનું નથી, અને સુખ આવ્યું છે તે કોઈક દાડો એ જવાનું છે. જીવનના આંગણે સુખ અને દુઃખ એ તો બે મહેમાન જેવા છે, આવવાના ને જવાના. બસ એ રીતની આખી સ્થિતિ મનની, એનું નામ છે જીવન મુક્ત. આવું હોય જેમ ઘરની અંદર માકડ, મચ્છર, માખો, કીડી મકોડા આવે ને, જાય જાય ને આવે, એની કોઈ એના કે બારણા બંધ જ કરી દેતા. એવી ઉપેક્ષા વૃત્તિ મનને માટે હોય તો જ એ જીવન મુક્ત બની શકે. અને પાર્વતીજી કહે છે કે પ્રભુ, એ જીવન મુક્ત જે છે એવા એવા શ્રેષ્ઠ આત્માઓ, મહામુનિ, જે જે ઋષિ મુનિઓ તપસ્વીઓ છે, તે બધા જ આવા સાત્વિક ને જીવન મુક્ત હોય ને, એ જ નિરંતર તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહી, ત્યાં પણ નિરંતર મુક્ત. અને અહીંયા ઋષિ મુનિઓ ને તપસ્વીઓ છે, જે આત્મવેત્તાઓ છે, એ પણ હરિગુણ સુનહી નિરંતર, હંમેશા ભગવદ્ ગુણાનુવાદ સાંભળ્યા જ કરે, એને અટકવાના. જેમ ભૂખ કોઈ દિવસ અટકતી નથી, રોજ ખાવું જ પડે છે, એવી રીતે સત્સંગ પણ નિરંતરનો હોવો જ જોઈએ. આ દાંપત્ય કેવું સરસ છે, જે ભોળાનાથ અને પાર્વતી બે કેવા સંપીને એકબીજા સાથે શાંતિથી અને કથા સાંભળે છે. પેલા કથા સંભળાવે છે, બાકી ઘરનું કામકાજ ચાલે, બીજી કોઈ ઉપાધિ નહીં, કોઈ ક્લેશ નહીં, કોઈ અશાંતિ નહીં, કોઈ સંઘર્ષ નહીં, કોઈ મનભેદ નહીં, કોઈ વિચારભેદ નહીં. કામ પૂરું થઈ ગયું, તમે બહારથી કામ કરીને આવ્યા, સમય છે, નિંદા કુટલી નહીં, બીજી વાતોની કકરાટની વાત જ નહીં કરવાની, કોઈ દાડો નહીં, બસ સત્સંગ જ. આવો સફળ દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે સત્સંગ એ જ એકમાત્ર સાધન છે.